बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नारायण मुनि देव की जय। महात्मा संत विदुर जी धृतराष्ट्र महाराज ने समझावे छे कि हे राजा, जेम अंधारामां रहेली वस्तु तरणाना अग्निथी देखाय छे, एवी ज रीते आपत्तिमां माणसनी धार्मिकता परखाय छे। आपणे નિયમવાળા સી, આપણે ધાર્મિક સી, એ ક્યારે ખબર પડે? મુશ્કેલી આવે ને ત્યારે પડે। બાકી બધી વાતે સરખું હોય ત્યારે તો બધા ધર્મવાળા જ હોય। મુશ્કેલીમાં સાચી ખબર પડે કે આપણે કેટલા ધર્મવાળા છીએ। ગઈકાલે કીધું હતું કે વ્યવહારથી એની સાધુતા ઓળખાય। વિદુરજી કહે છે કે વ્યવહારેણ સાધુતા, વ્યવહાર જ ન પડે તો સાધુ છે કે હું છે થોડી ખબર પડે, વ્યવહાર પડે તો સાધુ છે કે પછી કેવા છે એ ખબર પડે। સુરવીરની પરીક્ષા ભયથી થાય છે। ગઈકાલે વાત આવી હતી ને, બાકી તો બધા મોટી મોટી વાતો કે આપણે તો આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ, જ્યારે સામે આવે ત્યારે કોણ સુરવીરી છે કોણ ખુશી છે એ ખબર પડે। એ બહુ જૂના જમાનાની એક વાત છે। એક દરબાર રહે અને એની સામે એક કંદુઈ રહે। કંદો હે મોટો શરીર અને દરબાર હાવ હુકલ લકડી, પણ સુરવીર એટલે પેલો કંદો ઘણી વખત બાપુને કીધા કરે, પણ બાપુ તમે તો ફૂંક મારી અને ઉડી જાય એવા છો, કે ખાતા હો કે આ હું જો કેમ છું। બાપુ કહે કે બધું ખાઈ ખાઈને ખડકી, એનાથી કે થોડા સુરવીરથી જવાય, એ સમય આવે ત્યારે જોયું જાય, જ્યારે હોય ત્યારે માળો મેણું મારે। એમાં એક વખત કંઈક જૂનો જમાનો એટલે ગામમાં કંઈક ધાડ પડી હશે, અથવા તો ગાયુંને ચોર લોકો લઈ જતા હશે ને ગામમાં બુંગ્યો ઢોલ પીટાણો। લોકોએ કીધું ભાઈ ગાયુંને વારે ધાજો ને આ બાપુનું લોહી ઉકળી ગયું, ભયંકર આવેશમાં આવી ગયા, તલવાર બરવાર લઈને કંઈક હવારનો પોર હશે ઓલો ઓટલે બેઠો બેઠો દાંતને કરતો હતો, કાયમ બાપુ મેણું મારતો હતો ને, એની ઘરવાળીને ખબર આજે આને કોટો છેડ્યો, આ આજે આવેશમાં આવી ગયા બાપુ, જે હાલ્યા આમ દોડવા જાય ને એટલે ચાનલો કરે, ક્ષત્રિયરાણી એવી જ હતી ને, જાઓ વિજય થઈને આવજો એમ કે ડેલીની બહાર જવા જાય ને ત્યાં ઓલી ક્ષત્રિયાણી એમ કીધું કે લો ના કોષ સામે બેઠો છે ને એ વારે વારે મળો બોલ બોલ કરે છે ને, એને દેખાડી દો ને કેમ છો તમે। એક તો લોહી ઉકળેલું હતું, બેઠો હતો ને બાપુ દોડાદોડ જવા જતા હતા ત્યાં ઓલો બેઠો હતો ને ઓલી કોશ હો કોશ હતી ને આમ ગળામાં નાખીને આમ વાળીને આંટી મારી દીધી, હુક લકડી હતા તે અસુરવીર હતા। એ તો પછી જે ધીંગાણું થયું ને ત્યાંથી પછી બધા પાછા આવ્યા ને ત્યારે ઓલે ઓલાને કંઈ વાગ્યું નહીં, પણ આવી મોટી કોશ નીકળે નહીં, બાપુ પાછા આવ્યા ને તે કે બાપુ આ કોચ કાઢી દે, તે કે તું બહુ બળ્યો છો કાઢી લે, તે કે બાપા આ નીકળતી હશે કે કાઢી દે, તે કે હવે બીજી વખત જ્યારે બુંગ્યો ટીપાય ને ત્યારે સામો ઊભો રહે છે પછી કાઢી દે, હવે ન નીકળે કેસ. સુરવીરતા, વિદુરજી કહે છે કે મહારાજ ભયથી માણસની સુરવીરતા પરખાય છે. એમને પરખાય, કોઈ પણ વસ્તુની પરીક્ષા વિના એ પાસ નથી થતી. આગળ કહે છે આપણે કેટલા ધીરજવાન છીએ ને એની પરીક્ષા તો આપણી પાસેથી જ્યારે પૈસા જતા રહી અથવા તો મોટી આર્થિક મુશ્કેલી આવે ને ત્યારે આપણી ધીરજતા પરખાય છે. સમજો કંઈક ખોટ ગઈ અથવા તો કોઈક લઈ ગયું ત્યારે માણસ કેટલો ધૈર્યશાળી છે ને એ ખબર પડે. આ મુંબઈના એક શેઠની બહુ સરસ વાત છે, નામ મને નથી આવડતું, કદાચ અમારા સ્વામીને આવડતું છે. બહુ મોટા શેઠ હતા જૂના જમા, એટલે આ ભૂલેશ્વર મંદિર બાંધ્યું, બહુ મોટા શેઠ. કાજુ કિસમિસ લવિંગ તજનો વેપાર કરતાના ચુસ્ત સ્વામિનારાયણ ભગત. એ જમાનામાં એમ કહેવાય છે 14-15 લાખનું વહાણ એને વિદેશથી ભરાવીને લાવતા હતા અને મધદરિયે આવતા વહાણ ડૂબી ગયું, શેઠના મકાન બકાન બધું વેચાઈ ગયું. આ રોડ ઉપર આવી ગયા બિચારા. જે સ્વામી સાથે હેત હતું ને એ સ્વામીને ખબર પડી, નવી નવી ટ્રેનો શરૂ થયેલી, એ સ્વામી તાત્કાલિક મુંબઈ આવ્યા. મુંબઈ આવ્યા ને શેઠને બોલાવ્યા, શેઠ તાબડતોબ તરત મંદિરે આવ્યા. આવ્યા એટલે સ્વામી વાત કરવા માંડ્યા, શેઠ તો ભગવાનને આપ્યું તું, ભગવાનની ઈચ્છા હોય તો જતું રહે, એમાં આપણે કાંઈ દુઃખ ન લગાડવું, આપણે હશું તો ફરી જ મેળવશું, આઘાત ન રાખો, આનંદમાં રહેવું, ભગવાનનું ભજન કરવું. ઘણી બધી સ્વામીએ વાત કરીને પછી શેઠે હાથ જોડીને કીધું કે સ્વામી મારી એક વિનંતી છે આપને, માનશો? તો સ્વામીને તો અંતરમાં તરત એમ થવા માંડ્યું કે કદાચ શેઠ એવું કહે ગરીબ ભક્તો પાસેથી આર્થિક મદદ કરાવો. પણ આ શેઠ કાયમ આ સ્વામીને બોલાવતા, અઠવાડિયું અઠવાડિયું સત્સંગ કરાવતા, રસોઈ આપતા, બધાને જમાડતા. શેઠ કહે સ્વામી પૈસા ગયા અને હું રોડ ઉપર આવી ગયો એનું મને રંચ માત્ર દુઃખ નથી, આ તો બધું થયા કરે. સ્વામી તમે 8 દિવસ રોકાવ, ભગવાનની વાતો કરો અને સત્સંગ કરાવો. આનું નામ ધૈર્ય કહેવાય. જતું રે તો અકળાઈ ન જાય, કારણ કે આપણે બધા જાણીએ છીએ સંપત્તિ હોય એટલે બધા માન આપે, શેઠ શેઠ કહીને બોલાવે, પણ એ જતું રહે એટલે તો ખબર છે ને પરિસ્થિતિ કેવી થાય. પણ એમાંય જે ધીરજ રાખે, તો અહીંયા વિદુરજી મહારાજ કહે છે હે રાજા, આર્થિક આપત્તિ આવે ને ત્યારે એ માણસની ધીરજતા પરખાય છે. પછી વાત આવે છે સંકટની અંદર મિત્રની પરીક્ષા થાય છે. ભયંકર સંકટ આવી જાય ત્યારે ભયબંધો આપણા સાચા ભયબંધ છે કે નથી એની ખબર પડે. આ જેટલા ભયબંધો મળે એ કે બધા મિત્રો કઈ સાચા હોઈશ? આ સ્વામીએ બહુ સરસ લખ્યું છે, ત્રણ પ્રકારના મિત્રો હોય છે, તાળિયા, લાળિયા અને ચપટિયા. રસ્તે હાલ્યા જતા હોય ને બે તાળી, હા એ બધા તાળિયા કહેવાય. એ કઈ સંકટની અંદર હારે ન ઉભા રહે. લાળિયા એટલે આ તમારી આગળ કંઈક જોમધોમ સાહેબી હોય, તમે મોજી લાવો, પાલટી આપ્યા કરતા હો, ભજીયાના કાર્યક્રમ કરતા હો, આઈસ્ક્રીમ ખવડાવ્યા કરતા હો, એટલે વાહ વાહ કરે, તમે તો અમારા પાકા દોસ્ત છો. પણ એ દોસ્ત ક્યારે ખબર પડે ખબર? આપણું ખીસું ખાલી થઈ જાય અને પછી જઈ ભાઈ 5000ની જરૂર છે આપજે ને, પણ હમણાં જ બેંકમાં મૂકીએ એવો. હા, ખરા સંકટ સમયમાં જે કામ લાગે એ સાચો મિત્ર. મુશ્કેલી આવે અને ત્યારે જે મદદ કરે એનું નામ મિત્ર કહેવાય. બાકી તો ભાઈ બચના મિત્ર હોય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર દૂધ અને પાણીની મિત્રતા વખાણી. વાંચો છો ને વચનામૃત, દૂધ અને પાણીની મિત્રતા વખાણી. ભગવાન કહે કે દૂધ અને પાણીની જેવી મિત્રતા છે ને, એવી મિત્રતા હોય ને એ સાચી. મહારાજ કે દુઃખ લગાડીને પણ હિતની વાત કહે એ સાચા મિત્ર. દુઃખ લગાડીને પણ આ તો ભાઈ આ ખોટું નકરું કર્યા કરે છે તો ખરખો થાન થોડો. દુઃખ લગાડીને પણ કહેવું પડે. દૂધ અને પાણીને એવી મિત્રતા છે કે જ્યારે દૂધને ચૂલા ઉપર ચડાવે ત્યારે પાણી એમ કહે કે હું બળું, તને બળવા દઉં નહીં, એટલે હેઠે પાણી જતું રહે અને દૂધ ઉપર આવે. તો દૂધને શું થાય કે હું તને ન બળવા દઉં. આ અગ્નિમાં પડીને હું બળી જાઉં, આગને ઠારી દઉં, પણ તને બળવા દઉં એટલે દૂધ ઉભરાય. ઉભરાયને અગ્નિ ઉપર પડે, અગ્નિ ઉપર પડે એટલે અગ્નિ ઉલવાઈ જાય, એટલે દૂધ પાણીની રક્ષા કરે, પાણી દૂધની રક્ષા કરે. દૂધ એમ કે તું મારી પાસે આવી જા, મારી મિત્રતા કર, એટલે તને મારી સમાન દરજ્જો આપી દઉં. હું 35 રૂપિયા તો તું 35 રૂપિયા જ દે. દૂધ 35 રૂપિયા વેચાય તો પાણી કઈ 35 રૂપિયા નો અંદર હોય તો વેચાઈ જાય હરે હરે. પણ જો પાણી છાશની મિત્રતા કરે તો જોયું છે તમે, છાશ હેઠી બેસી જાય, પાણીને ઠેબુ મારીને ઉપર કાઢી નાખે અને પછી બહેનો હોય ને એ પાણી કાઢી નાખે તો સીધું ગટરમાં જાય, નો માણાના મોઢે પણ જાય. આ અદ્ભુત વાત કરે છે, મિત્રતાની ખબર તો સંકટમાં પડે છે. આ મુશ્કેલી આવે ને ત્યારે પડે. હવે આજના મોટા મોટા સંતો એમ કહે છે, સુદામાને જ્યારે સંકટ આવ્યું ત્યારે કૃષ્ણે મદદ કરી, પણ કૃષ્ણને સંકટ આવ્યું ત્યારે સુદામાએ જે મદદ કરી છે એની કોઈને ખબર છે? કૃષ્ણનો હું હાવ સીધો રસ્તો હતો. અરે એને જેટલી મુશ્કેલી આવી એટલી તો આ દુનિયામાં કોઈને આવી જ નથી. કંસના કાળા ક્રેરથી મથુરાને ભગવાન કૃષ્ણે બચાવીને કંસને માર્યો. શરમુખ અત્યારશાહી શાસન હતું, બધા ત્રાસી ગયા હતા અને હિંમત કરીને એને મારી નાખ્યો. સારો રાજા આપ્યો તો કંસનો હાહરો જરાસંઘ વારે વારે મથુરાની ઉપર ચડાઈ કરવા માટે આવ્યો. એનું કારણ કૃષ્ણ હતા. આખી મથુરાએ બળવો પોકાર્યો કે કૃષ્ણ ન જોઈએ. આ સમાજ છે જોવો ભાઈ, સારું કામ થાય અને સારું કામ એનાથી થઈ ગયું હોય પછી એનું કામ પૂરું થઈ જાય એટલે સમાજ એને પછી હા એ તારી જરૂર નથી અમારે. એટલે કૃષ્ણની ઉપર એવું થયું કે કૃષ્ણ બધાએ એમ કીધું કે કૃષ્ણ તું અને દાવ જો જતા રહ્યો તો અમારે શાંતિ થઈ જાય. આ વારે વારે છાશ વારે યુદ્ધ કરવાના, આ જરાસંઘ સૈન્ય લઈને આવી પડે. રાજસભા બોલાવવામાં આવી, આખી સભા અકડેટેડ ભરા ગઈ. જનતાએ એક જ અવાજ કર્યો કે કૃષ્ણ મથુરા છોડી દે, જો કૃષ્ણ મથુરા છોડી દે તો અમારે આ જરાસંઘને ઉપાધિ ઓછી થઈ જાય. આ તો મરદ હતા, સુરવીર હતા, પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. એને યાદવો અને બીજી જે જ્ઞાતિઓના વડીલો હતા એને કહ્યું કે એક કામ કરો કે તમે મારી સાથે આવો, હું એકલો ક્યાં જાઉં. એના મા બાપને એના સંબંધી હોય તો કૃષ્ણની સાથે જવા તૈયાર જ થાય ને. ત્યારે ભગવાન કૃષ્ણને જ્યારે 25 વર્ષ પછી મથુરા છોડવાનો વારો આવ્યો ત્યારે એને પોતાનો મિત્ર સુદામા યાદ આવ્યા હતા. એને એમ થયું લાવ ગુજરાતમાં જવા દે, સુદામાને પૂછવા દે. અને સુદામાએ કીધું હતું કે હા કૃષ્ણ આવી જાઓ, આ દ્વારિકાનો બેટ છે, સમુદ્રની અંદર બેટ છે, એમાં નગરી વસાવો. શાસ્ત્રોની કથા કઈ રીતે લખાણી હોય એ તો માત્ર વિદ્વાનો હોય ને એ જાણતા હોય. એટલે ખરા ટાણે જે મુશ્કેલીમાં મદદ કરે એનું નામ મિત્ર. અર્જુનજીએ દ્વારિકામાં આવી પ્રતિજ્ઞા કરી કે આ બ્રાહ્મણના દીકરાને જો હું ન બચાવી શકું તો હું જીવતો અગ્નિમાં બળી મરું. તો ન બચાવી શક્યા અર્જુનજી, બચાવી ન શક્યા. અર્જુનને અહંકાર આવી ગયો હતો. એટલે બ્રાહ્મણે કીધું કે અહીંયા દાવ પણ રક્ષા કરવા આવે છે તોય મારા દીકરા નથી બચતા, અહીંયા સ્વયં પ્રદ્યુમ્ન ને અનુરુદ્ધ ઉભા રહે છે તોય મારા દીકરા નથી બચતા, મરી જ જાય છે. અરે અહીંયા સ્વયં કૃષ્ણ બેઠા છે તોય મારા દીકરા નથી બચતા, એ મરી જાય છે. ત્યારે અર્જુન શું બોલે છે ખબર છે? બ્રાહ્મણની પાસે એમ કહે છે, તું શું મને કે દાવ જેવો જાણે છો? તું શું મને અનિરુદ્ધને પ્રદ્યુમ્ન જેવા જાણો? ત્યાં સુધી બોલી જાય, તમે શું મને કૃષ્ણ જેવો જાણો છો? હું તો કુંતી પુત્ર ગાંડીવધારી અર્જુન છું એમ કહે છે. મહાભારતનું યુદ્ધ મેં જીત્યું છે, હું તમારા પુત્રને બચાવીશ. ભગવાન બહુ હસે છે મરુમોમાં. અર્જુનજી એવું કવચ બનાવે છે, ભાગવત વાંચજો, શસ્ત્રનું, જ્યાં એની પત્નીને રાખવામાં આવી હોય જે બાળકનો જન્મ થવાનો હતો, ત્યાં એટલું અદ્ભુત બનાવી દે છે કે પવન પણ એમાં ન જઈ શકે. અને અર્જુનજી ચોકી કરે છે, બાળકનો જન્મ થાય છે, જન્મતા વેત મરી જાય છે. એટલે પછી ઓલો ફિટકાર એવો કરે એટલે અર્જુનજી મરવા માટે તૈયાર થાય. હવે આવી મુશ્કેલીની અંદર કોને હાથ પકડ્યો? એના પાક્કા મિત્ર ભગવાન કૃષ્ણ. એ પાર્થ મરાય નહીં, હાલ મારી હારે ગયા છે. એક એક મુશ્કેલીમાં ભગવાન કૃષ્ણ મિત્રતાના નાતે ઉભા રહ્યા છે. આ ગીતા વાંચો તો વારે વારે એમ કહે છે, તું મારો મિત્ર છો, તું મારો સખા છો, તું મને બહુ વાલો છો. એટલે સંકટની અંદર મિત્રતાની ખબર પડે છે, મુશ્કેલીની અંદર સ્ત્રીની પરખ થાય છે. પત્ની હોય ને એની પણ પરખ જ્યારે વિકટતા આવે ત્યારે થાય. સારું હોય ત્યારે પત્નીની પરખ નથી થતી એવું વિદુરજી મહારાજ કહે છે. સારું હોય ત્યારે તો બધા ભાઈ પ્રેમ કરે જ, આ પણ મુશ્કેલી આવે ત્યારે મિત્રની અને પત્નીની પરખ થાય છે. અને શત્રુઓની પરીક્ષા પણ આપત્તિમાં જ થાય છે. કોણ શત્રુ છે, કોણ મિત્ર છે, આપણી ઉપર જ્યારે આપત્તિ આવે ને ત્યારે જ ખબર પડે છે. વિદુરજી મહારાજ કહે છે, હે રાજા, કોનાથી કોનો નાશ થાય છે એની વાત કરે છે. જરા રૂપમ હરતિ ધૈર્યમ આશા મૃત્યુ પ્રાણાન ધર્મમ ચ અસૂયા. વૃદ્ધાવસ્થા છે, રૂપનું હરણ કરે છે. આશા જે છે ને એ આપણી ધીરજતાનો નાશ કરે છે. આપણે બધા આશાના તાતણે બંધાયેલા છીએ, બધાની કંઈક ને કંઈક આશા છે. એણે કરીને આપણી ધીરજતાનો નાશ થાય છે. મૃત્યુ પ્રાણને હરે છે. ઈર્ષા છે ને એ ધર્મના આચરણને હરી નાખે છે. એક વખત ઈર્ષાળુની વાત કરી હતી, ઈર્ષાના કારણે માણસ ધર્મના આચરણથી ભ્રષ્ટ થાય છે. ક્રોધથી લક્ષ્મીનો નાશ થાય છે, પૈસાનો. અતિ ક્રોધી હોય ને એને ત્યાં પૈસા પછી લાંબા ટકે નહીં, કારણ કે વ્યવહાર વધારે બગડે, ધંધામાં બગડે બધું. એટલે ક્રોધથી લક્ષ્મીનો નાશ થાય છે. અને નીચ માણસની સેવા કરવાથી શીલનો નાશ થાય છે, ચરિત્રનો નાશ થાય છે. હલકટ માણસ હોય એની સેવા કરે, જેનામાં આચરણ નથી, જેનામાં વિવેક નથી, જેનામાં કૃતજ્ઞતા નથી, આવા માણસની જે સેવા કરે એનાથી ચારિત્રનો નાશ થાય છે. એટલે સારા માણસોની સેવા કરવી, સારા માણસોની સોબત રાખવી. કામથી લજ્જાનો ત્યાગ થાય. અતિ કામી હોય ને એને લાજ ના હોય. શાસ્ત્રોમાં તો એમ કીધું, આંખથી આંધળો હોય એ આંધળો નથી, કામથી જે આંધળો હોય એ આંધળો છે. કામથી લજ્જાનો નાશ થાય છે. અને છેલ્લે એમ કહે છે, સર્વમ એવ અભિમાન, અહંકારથી ને અભિમાનથી તમામનો નાશ થાય છે. આ એક એકથી તો એકનો જ નાશ થાય છે. વૃદ્ધાવસ્થાથી રૂપનો નાશ થાય, કામથી લજ્જાનો નાશ થાય, મૃત્યુથી પ્રાણનો નાશ થાય, પછી ઘણી વાત કરી ક્રોધથી લક્ષ્મીનો નાશ થાય, પણ અહંકારથી તો બધાનો એકારે નાશ થાય છે. અહંકાર એવો શત્રુ છે કે જે તમારા તમામ સદગુણોની છાયામાં પડ્યો પડ્યો મોટો થાય. એ અહંકાર પછી ત્યાગનો હોય, એ અહંકાર પછી ભક્તિનો હોય, એ અહંકાર પછી સંપત્તિનો હોય, એ અહંકાર પછી આપણી પોતાની આવડતનો હોય, એવું નથી. રામસુખદાસ સ્વામી બહુ સરસ મજાની વાત કરતા હતા, આપણી અંદર રહેલા તમામ સદગુણો ભેગા થઈ અને એક પુત્રને જન્મ આપે છે. સમજવા જેવી વાત છે. આપણી અંદર રહેલા તમામ સદગુણો, આપણી ઉદારતા, આપણી માનવતા, આપણો ભક્તિભાવ, આપણો ત્યાગ, આપણું જ્ઞાન, આપણો વૈરાગ, આપણી આવડત, આપણું રૂપ, આપણા ગુણ, આ બધાએ જ્યારે ભેગા થાય ને ત્યારે એ બધા ભેગા થઈને એક પુત્રને જન્મ આપે અને જેનું નામ અહમ છે. અને એ અહંકાર આ તમામ સદગુણોની છાયામાં મોટો થાય. અને એ જ્યારે મોટો થાય ત્યારે એના જ બાપને ખાય, સમજણ. એના બાપ કોણ છે? આ બધાય છે, તે એના જ બાપને ખાઈ જાય. તે જોજો તમે, અહંકારી હોય એનો જલ્દી વિનાશ થશે. એનો સ્વીકાર કોઈ નહીં કરે, કારણ કે એને અહમ છે કે આ હું છું, આ મારું છે. આ બહુ ગજબની વાત અહીંયા કરે છે. અભિમાને કરીને તમામ વસ્તુનો એક સાથે નાશ થાય છે. માટે માણસે કોઈ દાડો અહંકાર ન કરવો, અભિમાન શેનું ન કરવું. અહીંયા તો રાજા રાવણના અહમ નથી રહ્યા, સિકંદર જેવાની કબર નથી મળતી, તો આપણે કાલ હવારે બધા ઉડી જવાના છીએ. એટલે આ ભાઈ અહંકાર શેનો કરવાનો, હે શેનો અહંકાર? આ તો મોટા મોટા ગુણાતન સ્વામી હરલામૃતની અંદર વ્યાલલજી મહારાજે એવું કહ્યું, પગ પર્વત ઠેલી પાડતા નભ તારા નખથી ઉખાડતા કોણ જાણે નર ક્યાં હતા. આમ હાલ્યા જતા હોય તો પર્વતને આપણે કેમ પથ્થરને ઠેલી નાખીએ છીએ, એમ પર્વતોને ઠેવે ચડાવી દેતા હતા, ગથુલ્યા ખવરાઈ દેતા, આકાશના તારાને આમ ઊભા ઊભા ખેરવી નાખતા હતા. સ્વામી કે ક્યાં જતા રહ્યા ને કેવી રીતે જતા રહ્યા હજી કોઈને ખબર નથી. સિકંદરને બહુ અહંકાર હતો, ગજબનો અહંકાર. એની માં વારે વારે એને વાહામાં હાથ પહેરવીને કહેતી, બેટા તેરા અહમ હી તુજે ખા જાયેગા, તેરે જૈસા તો બહોત યહાં ધરતી પર હો ગયે. ત્યારે સિકંદર એમ કહેતો હતો કે મૈયા બહોત હો ગયે, બહોત હો જાયેંગે, લેકિન સિકંદર જૈસા કોઈ નહીં હોગા, કોઈ નહીં હોગા, મેં કુછ અલગ હું. અને બધાને એમ લાગે હું કંઈક અલગ છું. હા, વરેશ બાપુ એક બહુ સરસ વાત કરે છે, ભગવાન જ્યારે આ માણસને જન્મ આપે ને ત્યારે બહાર આવે ને, ત્યારે ઠાકોરજી એના કાનમાં એક શબ્દ કહી દે, તારી જેવો મેં એક જ બનાવ્યો છે, તું શ્રેષ્ઠ છો. આ આ મંત્ર મરે ને ત્યાં સુધી ભણ્યા કરે કે હું જ કંઈક છું, આ મારામાં જ કંઈક છે. સારું, આભલા સામે જોવે ને તો હું જ આમ એમ, મારી જેવું કોઈ દેખાતું નથી. તો સિકંદર તો બહુ નાની ઉંમરે મરી ગયો, મુસલમાન હતો એટલે એને કબરમાં દાટ્યો. પછી એમ કહેવાય છે એક દિવસ એની માં એની મજારે ગઈ અને ઓલો સિકંદરને દાટ્યો, તો એ જે બનાવ્યું હોય એની ઉપર હાથ ફેરવતા ફેરવતા કે બેટા સિકંદર કૈસા લગતા હૈ, તું એમ કહેતો તું આમ છું તેમ છું, તું કેવો છે? આ કબ્રસ્થાનની અંદર તારી જેવા કેટલાક સિકંદરો સુતાશ? એનો જવાબ આપને, તેની કબર બોલી હતી. કવિઓ કહે છે કે હે માં આજ મુજે પતા ચલા કે મેરે જૈસે તો બહોત સિકંદર ઇસ ધરતી પે સો ગયે હૈ, મેં તો કુછ ભી નહીં. આ ખબર જો એને પહેલા પડી ગઈ હોત ને, તો કામ થઈ જાય. અહંકારથી માણસના યશનો નાશ થાય છે, અહંકારથી માણસના સદગુણોનો નાશ થાય છે, અહંકારથી માણસના સન્માનનો નાશ થાય છે. ગર્વ કર્યો સો નર હાર્યો, જેને અહંકાર આવ્યો એની હાર થાય. શાસ્ત્રોમાં લખાણું, હનુમાનજીને એક જ વખત અહંકાર આવ્યો, એક જ વખત. પર્વત લઈને જતા હતા અયોધ્યા ઉપર આવ્યા ત્યારે હનુમાનજીને એમ થયું કે રામ ભગવાનને લક્ષ્મણજીને આ સાંગ વાગી, હું ન હોત, હું થયું હું ન હોત તો આ આ કોણ કરે. એ જ વખતે બરોબર હેઠે ભરત બેઠા હતા, એને એમ થયું કે આ કોઈ રાક્ષસ છે ને પર્વત લઈને જાય. મારા રામને કે ઋષિઓને ઉપાધિ કરશે, એટલે ઝૂંપડીમાં બેઠા બેઠા એક પેલી દર્ભની સળી લીધી, સળી લઈને આમ કરીને બાણ માર્યું, માર્યું ને હનુમાનજીને પગે વાગ્યું અને પર્વત સહિત હેઠા આવ્યા. રામ 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 કરતા પીડ્યા. ભરતજી દોડીને ગયા, બધા દોડીને ગયા, વાત કરી કે આ તમે કોણ છો. હનુમાનજી બધી વાત કરી ત્યારે હનુમાનજી મહારાજ કહે કે મોટી ઉપાધિ છે કે સૂરજ ઉગે ને એ પહેલાં મારા પર્વત પહોંચાડવાનો છે. ત્યારે ભરતજી કે મુંજાય હું ગયા, આ મારું બાણ છે આના ઉપર બેસી જાઓ, એક સેકન્ડમાં પહોંચી જાઓ. ત્યારે હનુમાનજી મહારાજે ભરતજીના પગ પકડ્યા કે તમે નથી પાડ્યો, મને મારા અહમે પાડ્યો છે. સમજી ગયા. આપણે ઘણી વખત પડીએ તોય નથી સમજતા. એટલે અહીંયા વિદુરજી મહારાજ કહે છે કે હે ધૃતરાષ્ટ્ર મહારાજ, અહંકારથી માણસના સર્વ ગુણનો નાશ થઈ જાય છે. હવે આગળ બહુ સરસ મજાની વાત કરે છે. શ્રીમંગલાત પ્રભવતી પ્રાગલ્ભ્યાત સંપ્રવર્ધતે. પૈસા છે ને, પૈસાની વાત તો કારણ આમાં બહુ આવે, શું લેવા આવે ખરા, કારણ કે આ નીતિ છે, આ ધર્મનું શાસ્ત્ર નથી, આ કોઈ ભક્તિનું શાસ્ત્ર નથી, આ કોઈ વૈરાગ્યનું શાસ્ત્ર નથી, નીતિનું છે. સંપત્તિ કેમ આવે, કેમ ટકે અને કેમ વધે એની વાતો ઘણી આવી ને. અહીંયા એમ કહે છે કે લક્ષ્મી છે ને, મંગલ કાર્યો કરવાથી લક્ષ્મી આવે છે. સારા સારા કામ કરીએ તો પૈસા આવે. પછી બીજી વાત એવી કરી, ખેતી ઉદ્યોગ અને નોકરી, ઉત્તમમાં ઉત્તમ ખેતી છે, મધ્યમ ઉદ્યોગ છે અને કનિષ્ઠમાં કનિષ્ઠ નોકરી છે. આ એ વખતે લખાણું, એટલે હવે જો ફરીને વિદુરજી આવે ને તો એમ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નોકરી ને એમાંય સરકારી. આ સમય પ્રમાણે હોય ને, હે શેઠ. એક ભાઈ બે વાગ્યા ગયા ને તે, અને કીધું કે ભાઈ તમારા છોકરા, તે કે અમારા છોકરાને નોકરી લાગી ગઈ, પગાર તે કે 45-50 હજાર. હે તો ઓલા ભાઈ એના મા બાપને પૂછ્યું કે કામ શું કરવાનું, તે કે કામ કાંઈ નહીં કરવાનું. એટલે 50 હજાર પગારને કામ કાંઈ નહીં, તે કે કાંઈ નહીં કરવાનું. ભાઈ એવી નોકરી તે શું લાગી વળી કે 50 હજાર રૂપિયા પગારને કામ કાંઈ નહીં કરવાનું, એ તો સરકારી લાગી ને, એટલે સાઈન જ કરી આવવાની. ગઈકાલે આવ્યું હતું ને કે જે સરકારની નોકરી કરતો હોય ને તે છતાં રિશ્વત લે તો એ બ્રહ્મ હત્યારો છે. એટલે અહીંયા એવું કહે છે કે લક્ષ્મી છે ને મંગળ કાર્યો કરવાથી આવે છે, અને પ્રૌઢતાથી એ ટકે છે. જે માણસમાં પ્રૌઢતા ન હોય અને એને તમે પૈસા આપી દો તો ઉડાડી દે. તમે જેટલા બેઠા છો એ બધા પ્રૌઢ છો. બાપા 5-50 કરોડ કમાણા હોય અને પછી હવે બાપાને કઈ અટક બેટક આવી ગયો હોય ને ઓલો છોકરો હજી નાનો હોય પણ પ્રૌઢતા ન હોય, ઘણા નાના હોય ને પ્રૌઢતા આવી જાય, ઘણાને 50 વર્ષે પ્રૌઢતા ન આવે તો પછી ઉડાવી દે. આપણે ઘણા એવા નથી જોતા જેના બાપાએ કાંઈ નું આપ્યું હોય તો કેટલું રળીને કરે, અને જેના બાપાએ ઘણું આપ્યું હોય તો ફના કરી નાખે, કારણ કે પ્રૌઢતા નથી. અને પ્રૌઢતા વિના ડાપણ કોઈ દિવસ આવતું નથી. ડાપણ ક્યારે આવે? અનુભવથી આવે. ઓ આ શાસ્ત્રોમાંથી ડાપણ નથી આવતું ભાઈ, અનુભવથી આવે છે. એટલે જેનામાં પ્રૌઢતા નથી ને એ પૈસાને જેમ તેમ ઉડાડે, જેમ તેમ વેડફે, મોજશોખની અંદર વાપરી નાખે, આ જોવે જ નહીં. એટલા માટે આ વિદુરજી મહારાજ કહે છે કે હે રાજા, મંગળ કાર્યો કરવાથી પૈસા આવે છે, પ્રૌઢતાથી વધે છે, અને ડાપણે કરી એ જે લક્ષ્મી છે એ ઊંડા મૂળ નાખી જાય છે. સારી જો અક્કલ હોય તો એ માણસ એ સંપત્તિને સાચવે, સાચવે એટલે વાવે, તો ઉગ્યા જ કરે, ઉગ્યા જ કરે, ઉગ્યા જ કરે. નથી કે ભાઈ કહેતા પૈસા કેમ આવે, તો પૈસા હોય તો પૈસા આવે, કહે છે ને પૈસો પૈસાને ખેંચે, નથી કહેતા. એક વખત તમે પૈસા વાળા થઈ જાઓ એટલે પૈસા તોમ આવ્યા જ કરવાના, કારણ કે પૈસાથી પૈસા કમાવાના, ઘણા બુદ્ધિથી પૈસા કમાય, પૈસાથી પૈસા કમાય. એક લોભ્યાને આ ખબર સાંભળી ગયો ને કે યારો પૈસો પૈસાને ખેંચે, લોભ્યો સાંભળી ગયો પૈસો પૈસાને ખેંચે, તે ગયો મંદિરે, કાઢ્યો રૂપિયો અને આમ પકડીને ઊભો રહ્યો ગલ્લા, પૈસો પૈસાને ખેંચે. એને એમ જો વધારે એમાંથી 500-1000ની એમ નોટ જો આવી જાય, પૈસો પૈસાને ખેંચે. કીધું છે હવે તો કલાક બે કલાક થઈ, આમને આમ કરતાં પરસેવો વળી ગયો અને આમ કંઈક નજર કરવા ગયો ને કંઈક એવું તું છટકી ગયો રૂપિયો. તો બોલ્યો તો ખરો, સાચી વાત છે, પૈસો પૈસાને ખેંચે. જાજા રૂપિયા 1 રૂપિયા ખેંચી લીધો, લ્યો અંદર જાજા હતા. એટલે અહીંયા એ વાત કરે છે કે માણસ દે આજે પૈસા હોય તો ડાપણ હોય તો એ લક્ષ્મી મૂળિયા નાખે છે. શું નાખે છે? મૂળિયા. ઘણા શ્રીમંતો પેઢીઓથી નથી હું લેવા છે, ડાહ્યા છે. આ ટાટા અને બિરલાની વાતો આપણે કરીએ, હે, કેટલા વર્ષો જૂની પેઢીઓ છે, કેટલા વર્ષો જૂની, હો વર્ષ જૂની પેઢી છે. એમનામ સંપત્તિ ટકી હોય તો માત્ર એનું કારણ સંસ્કાર અને ડાપણ છે. એ લોકોના ફેલ નથી હોતા, તમે જોજો. યોગ્ય વ્યક્તિને ગોતે છે. બિરલા વાળાએ જ આ ગીતા પ્રેસ છે ને એનો જ ઊભો કરેલો છે. મહાત્મા ગાંધીને મોટામાં મોટી આર્થિક મદદ બિરલાને ટાટાએ કરીશ આ દેશને આઝાદ કરવા માટે. એના જેટલા રૂપિયા છે ટાટા અને બિરલાના સારા કામમાં વપરાશ. ટાટાની હોસ્પિટલો, ટાટાની સ્કૂલો, ટાટાની કોલેજો, ટાટાના પરોપકારના કાર્યો, બિરલાવાળાના મંદિરો. કોઈ એવું ભારતનું મોટું સિટી નથી કે રાજ્ય નથી કે જ્યાં બિરલાવાળાએ મોટા મોટા મંદિર ન કર્યા હોય. આ પૈસો વાવે છે એટલે ઉગે છે ને. વાવવાનો, સત્કાર્યોમાં વાવીએ તો પૈસા ઉગે. કાલે એક ભાઈ આવ્યો ને, મને કે 10 કિલો ચણા વાવ્યા છે. મેં કેટલા થાય? તો કે હરખું હશે તો કે 55 થાય. મેં હું વાત કરો, 1 કિલોના મેં કીધા એટલા બધા? તો કે એના કરતા હરખું હોય તો 100 થાય. કે વાવતા શીખો ને, હે, ભગવાન આપે ને ત્યારે આ જો ડાપણ આવી જાય ને તો કામ થઈ જાય. હા, અમારે ધનજીભાઈ નથી વાવતા, બહુ વાવે છે. આખો સંપ્રદાય જાણે વાયવા જ કરે, વાયવા જ કરે, વાયવા જ કરે. સત્કાર્યમાં વાવે એટલે ઓર ઉગે. નથુભાઈ 2 દાડા પહેલા મને કહેતા હતા કે સ્વામી જેટલા ઉત્સવમાં વાપર્યા ને એના કરતા 3 ગણા ભગવાનને 1 જ મહિનામાં આપી દીધા. કે એટલે 1 જ મહિના 3 ગણા આપી દીધા. વાવતા શીખો, સારી જગ્યાએ વાવો, યોગ્ય જગ્યાએ વપરાય છે. કોને આપી છે આપણે? ક્યાં વપરાય છે? ભગવાન માટે વપરાય, સત્સંગ માટે વપરાય, પરોપકાર માટે વપરાય. ઉગશે, 100% ઉગશે. આ સુરેશભાઈની મંજીભાઈ મને કહે કે સ્વામી હારા મારા વાઘા બનાવે. મેં કીધું તમે હમણાં બહુ સેવા કરી હમણાં રહેવાય? તો કે નહીં, હારા મારા બનાવે. ભાઈ બહુ ખર્ચો થાય એવો? તો કે ભલે ગમે એટલો ખર્ચો. આ વાયવું કહેવાય? હે, આપણે તો આપણી દીકરીને 25,000ની ઝણિયા છોડી લઈ દઈ, પણ આપણે માતાજી માટે 100 રૂપિયાની હાડી લાવી દેવો. અહીંયા અહીંયા અમારે જેટલી ઓલે શું કહેવાય આપણે, ઓલામાં હાડી આવે છે અને શું કહેવાય આપણે, શ્રીમંતની હાડી જેટલી આવે છે, ઓલું એક પોટલામાં ચોખા નાખે, નાળિયેર નાખે, એક જ રૂપિયો બે પાંચ સોપારી, પછી હાડી માથે મૂકે. હાડી કેવી હોય ખબર છે? ઓલા કડિયા જે કામ કરતા હોય ને, ઓલે હું એને ભીલ કહેવાય ને, એની વોવાઈ એ હાડી ન પહેરે. લો એવી અમારા માતાજીને લઈ આવે. તમને એમ થાય કે આ કરતા ન લાવતો હોય સારું, અને પાછી કહેવાય એમ માતાજીને હાડી ધરાવી, પણ કેવી? 100 રૂપિયાની કિંમત ન હોય. એટલે કે જો અમારા મમ્મીને તાણ નથી હાડીને, અમારે હાડી જોતી નથી, અહીંયા તો ઢગલા થાય છે. પણ વાત મારે એ કરવી છે, વાવતા નથી શીખતા. એ હાડી એને ઘરવાળીને આપ્યું હોય ને તો સીધી મોટા ઉપર મારે કે આ બને લઈ જા લઈ જા. વિદુરજી મહારાજ એમ કહે છે કે હે રાજા, ડાહપણે કરીને જ લક્ષ્મી મૂળિયા મૂકે છે. સંયમથી અને પરાક્રમથી અને માપસરના ભાષણથી લક્ષ્મી વધે છે અને એની કીર્તિ પણ વધે છે. આ બધી વાત વિદુરજી મહારાજ બહુ અદ્ભુત રીતે કરે છે. હવે વિદુરજી મહારાજ એવી વાત કરે છે, નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધા, નતે વૃદ્ધા એ ન વદંતિ ધર્મમ, નાસૌ ધર્મો યત્ર ન સત્યમ અસ્તિ, ન તત્ સત્યમ યચ્છલે નાભ્યુપેતમ. એ એમ કહે છે, તે સભા નથી કે જેમાં વૃદ્ધ પુરુષ નથી. હું એને હું સભા નથી માનતો કે જેમાં વૃદ્ધ માણસ નથી બેઠો, અને એ વૃદ્ધ નથી કે જે ધર્મનું આચરણ નથી કરતો, અને એ ધર્મ નથી કે જે સત્ય નથી બોલતો. જો ખાલી અહીંયા ઉંમરની વાત નથી થતી, ઉંમરની વાત જ નથી, અહીંયા અનુભવીની વાત છે. મોટી સભા હોય તો આપણને એમ થાય એકાદ ગઈઢા માણસને લઈ આવી, એમ નહીં. ધર્મ છે, સત્ય બોલવાની એનામાં તેવડ છે, તોય વૃદ્ધ. અનુભવથી વૃદ્ધ છે, ઉંમરથી વૃદ્ધની જરૂર નથી. અહીંયા કોઈ પણ વિષય ઉપર જ્યારે આપણે ચર્ચા કરવા બેસીએ ત્યારે એ વિષયનો જો પરફેક્ટ જાણકાર હોય તો એ વૃદ્ધ છે, પછી ભલે એની ઉંમર 25-30 વર્ષની હોય. પણ 75 થઈ ગયા હોય ને એને કાંઈ ખબર ન પડતી હોય તો એ તો એમાં બાળક છે. આ જગતમાં કોઈ વ્યક્તિ એવો નથી કે તમામ કાર્યોની અંદર પૂર્ણ હોય. મોરારી બાપુની કથામાં મેં સાંભળેલ બહુ સરસ વાત કરતા, આપણે બધાએ કોઈ ને કોઈ ક્ષેત્રની અંદર મૂર્ખ છીએ.